તારીખ 3/2/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 656
5 આસપાસ તો સાંખ્ય નો વિષય ચાલ્યો છે, કર્તા કર્મ નો મુખ્ય વિષય છે. વસ્તુ છે એકમ ય નાને વસ્તુ નો યેન તેન ખલુ વસ્તુ વસ્તુ નિશ્ચયો એમ અપરો પરસ્ય કહો કિમ કરોતી લયમુખી. શંકર છે જે વસ્તુ છે તે પોતાની સ્વવસ્તુ રૂપે છે, અન્ય વસ્તુ રૂપે એનું કાંઈ પણ નથી, કાંઈ પણ નથી. નિશ્ચયથી પરસ્પર એકબીજાને કાંઈ કરતા નથી, એકબીજાની બહાર ને બહાર એ પરિણમે છે, લોટે છે, લોટે છે, બહિર લુઠન નથી, બહાર લોટે છે, પણ એકબીજાને કાંઈ કરતા નથી. કરતા કર્મનો વિષય મુખ્ય છે. જ્ઞાનની જે શુદ્ધતા છે, એટલે કે જ્ઞાનનો જે સ્વભાવ છે, શુદ્ધ જ્ઞાન જેને કહીએ, એ શુદ્ધ જ્ઞાન એના સ્વભાવ સ્વરૂપે જોવા જોતો જોવા જતા માત્ર જ્ઞાન સ્વરૂપે છે અને કાંઈ કરતું નથી, કોઈનું કોઈનું કાંઈ કરતું નથી, કાંઈ એને કોઈ કરતું નથી, કોઈ એને પણ કાંઈ કરતું નથી. જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિબિંબિત થાય ત્યારે પણ જ્ઞેયો જ્ઞાનને કાંઈ કરતા નથી, જ્ઞાનની બહારે લોટે છે, પણ જ્ઞાનને જ્ઞેયો કાંઈ કરતા નથી. તેમજ શુદ્ધ જ્ઞાન માત્ર જાણવા રૂપે એના સ્વભાવમાં રહે છે, એમ શુદ્ધ જ્ઞાનને જાણવું જોઈએ, ઓળખવું જોઈએ, અને એ માત્ર જાણવા સિવાય બીજું કાંઈ કરતું નથી એવું એનું સ્વરૂપ છે. હવે પ્રવચનમાં ગુરુદેવે વિષય લીધો છે કે ધર્મી જીવને જે વિકલ્પ ઉઠે છે તેને પોતે ધર્મી જાણે છે. ક્યાંથી વાત પાડી છે કે મોક્ષ માર્ગની વાત લીધી છે. મોક્ષ માર્ગમાં જે જીવ આવેલો છે, મોક્ષ તરફ પ્રયાણ કરી રહ્યો છે, તેથી એને માર્ગમાં છે એમ કહેવાય છે. સમયે સમયે અનન્ય ભાવે જે મોક્ષ માર્ગ પ્રત્યે જેની ગતિ છે પરિણામની, એવા જીવને મોક્ષ માર્ગી અથવા ધર્મી કહેવામાં આવે છે. આ વાત શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે ગુરુદેવશ્રીએ ધર્મી જીવની વાત લીધી છે અહીંયા, કે ધર્મી જીવને વિકલ્પ ઉઠે છે, એની અવસ્થામાં રાગનો વિકલ્પ ઉઠે છે. મુખ્યપણે શુભ રાગ હોવાથી, અશુભ ધર્મી જીવનું ઘટી ગયું હોવાથી દ્રષ્ટાંતમાં રાગમાં વિકલ્પમાં કોઈ પણ શુભ રાગનો વિકલ્પ ઉછો એમ સમજીને વાતને ચોખ્ખી કરવી છે. કે જે વિકલ્પ ઉઠે છે એની અવસ્થામાં તેને ધર્મી જાણે છે, એ વિકલ્પનું જ્ઞાન ધર્મીને થાય છે. એટલે કે ધર્મીના જ્ઞાનમાં વિકલ્પ છે એનું પ્રતિબિંબ પડે છે કે પૂજા કરું, પછી પૂજા કરવાનો જે વિકલ્પ છે એનું એને જ્ઞાન થયું, પૂજા કરવા મંદિર જાઉં, ભગવાનના દર્શન કરું. એ દાખલો લઈએ, ધર્મી જીવ છે ને, તો ભગવાનના દર્શન કરવાનો એને રાગ વિકલ્પ થયો, એ જે વિકલ્પ થયો એ જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડ્યું. તો વિકલ્પ એને જણાયો, જાણે છે એટલે કે એને વિકલ્પ જણાયો, નજીક હોવાથી એની જ અવસ્થામાં થતો ભાવ હોવાથી તે વિકલ્પ રૂપ સક્રિય ભાવ એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેમ જીભ ઉપર કોઈ પણ સ્વાદ વાળો પદાર્થ આવતા એનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, કેમ કે એને જીવા ઇન્દ્રિયનો સન્નિકર્ષ થયો, દૂર હોય તો એનો સ્વાદ ન જણાય. એમ અહીંયા એની અવસ્થાનો વિકલ્પ છે, જીવની જ અવસ્થાનો, ધર્મી જીવની અવસ્થાનો વિકલ્પ છે એટલે એને ન જણાય એ પ્રશ્ન નથી, કેમ કે એ સન્નિકર્ષ છે, એનો અત્યંત નજીકપણું છે, એને સન્નિકર્ષ છે એટલે અત્યંત નજીકપણું છે એને, ત્યારે એને એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે કે આવો વિકલ્પ થયો. જે વિકલ્પ ઉઠે છે તેને ધર્મી જાણે છે, વિકલ્પ છે તેને ધર્મી જીવ કરતો તો નથી. શું કહે છે કે ધર્મી કે જેણે હું જ્ઞાન માત્ર છું એમ પોતાનું અહમપણું પોતામાં સ્થાપ્યું છે, એટલે નિજમાં નિજ બુદ્ધિ કરી છે, એવો જ્ઞાનમાં સ્થિત એવો ધર્મી જોડે રહેલા વિકલ્પને જોડે ઉત્પન્ન થયેલા વિકલ્પને જાણે છે પણ કરતો નથી એમ કહે છે. એટલે કે એના જ્ઞાનમાં એ પ્રતિબિંબિત થાય છે કે આ થયો એમ પ્રતિબિંબિત થાય છે કે થયો, પણ મેં કર્યો એમ જણા એમ અનુભવ થતો નથી.
બરોબર,
શું કહેવું છે કે જણાય છે કે આ થયું, જેમ ખ્યાલ આવે કે બાજુમાં આ ભાઈ બેઠા છે, બાજુમાં આ ભાઈ બેઠા છે, બાજુમાં આ ભાઈ બેઠા છે, એમ જણાયું એનો અર્થ એમ નથી કે મેં એને બેસાડ્યા છે, એ એની મેળે આવીને બેસેલા છે, સ્વયં એ આવ્યા છે અને સ્વયં બેઠા છે. પણ જણાયું એટલે મેં બેસાડ્યા એ વાત કઈ વ્યાજબી છે નહીં. એમ ના, જે વિકલ્પ ઉત્પન્ન થયો તે વિકલ્પ સ્વયં ઉત્પન્ન થયો છે, મેં કર્યો છે એવો અનુભવ જ્ઞાનીને થતો એમ કહ્યું છે. કેમ નથી થતો કે હું માત્ર જાણું છું અને જે માત્ર જાણવાનો મારો સ્વભાવ છે તે સ્વભાવ દ્વારા અથવા તેવા સ્વભાવ રૂપ જ્ઞાન દ્વારા વિકલ્પનું કરવું અશક્ય છે. વિકલ્પને કરવું એ જ્ઞાન દ્વારા અશક્ય છે, જ્ઞાન વિકલ્પને કરી શકતું નથી. વિકલ્પ જણાય છે એનામાં ત્યારે એને જાણે છે એમ કહેવામાં આવે છે, પ્રતિબિંબ પડે છે ત્યારે જાણે છે એમ કહેવામાં આવે છે, પણ કરી શકતું નથી. વિકલ્પ ને વિકલ્પ કરે છે, પણ જો વિકલ્પ ને કરે તો વિકલ્પ ને જ્ઞાની જ થાય. જો વિકલ્પ ને કરે તો વિકલ્પ ને જ્ઞાન બે એક થાય. કરતા કર્મ અભેદ પણ એ રહે છે, જ્ઞાન જ્ઞાન ને પણ કરે અને જ્ઞાન વિકલ્પ ને પણ કરે, એમ બે કઈ રીતે બને? કેવી રીતે? જ્ઞાન જ્ઞાન ને કરે છે કે નહીં? જ્ઞાન નું ઉત્થાન થાય એમાં જ્ઞાન જ્ઞાન ને કરે છે, જ્ઞાન જ્ઞાન ને પણ કરે અને જ્ઞાન વિકલ્પ ને પણ કરે, એમ કેમ બને? તો જ્ઞાન ને વિકલ્પ બંને એક થઈ જાય. મિથ્યા દ્રષ્ટિ જીવને પણ એનું જ્ઞાન વિકલ્પ ને કરતું નથી, પણ એને એવો ભ્રમભાવ છે, મિથ્યા આભાસ છે, કે હું વિકલ્પ ન કરું છું, એટલે પહેલા એમ લીધું છે કર્તા કર્મ અધિકારમાં કે જો ભાઈ જેમ જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે તેમ ક્રોધાદી ક્રિયા મુક્ત થતી માલુમ પડતી નથી. જેમ ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડે છે તેમ જ જ્ઞાનની ક્રિયા થતી માલુમ પડતી નથી. એટલે શું કહેવું છે કે બંને ક્રિયા પોતપોતાને કરે છે. જ્ઞાન જ્ઞાનની ક્રિયાને કરે છે, ક્રોધ ક્રોધાદીની ક્રિયાને કરે છે. એક તારી હસ્તી તારી હૈયાતી તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે અને આ ક્રોધાદીમાં નથી, કેમ કે એ છૂટી જનારા ભાવ છે. જે ક્રોધ આવ્યો એ મટી ગયો તો તું મટી ગયો કે તું હૈયાત રહી ગયો? પણ જ્ઞાન તો સતત હૈયાત રહે છે. વળી અનુભવથી જોતા હું પણ જ્ઞાનમાં અનુભવાશે, કેમ કે એનો સ્વભાવ સિદ્ધ એનું સ્વરૂપ અસ્તિત્વ છે એમાં, તેથી એમાં જ હું પણ અનુભવાશે. હું પણ આને અનુભવવા જતા ક્રોધાદીમાં હું પણ અનુભવાશે નહીં. આ એક માલુમ પડવા વિશે તારી હૈયાતી તને માલુમ પડશે એમ કેવું છે. તારી હસ્તી તને માલુમ પડશે જ્ઞાનમાં, તારી હસ્તી તને ક્રોધાદીમાં માલુમ નહીં પડે, કેમ કે એ છૂટી જતા તું રહી જાય છો, તારી હસ્તી રહી જાય છે. એ છૂટી જતા તારો નાશ થાય છે, ક્રોધાદી છૂટી જતા તારો નાશ થાય છે એમ બનતું નથી. એ અનુભવ સિદ્ધ છે. એટલે જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે અથવા જ્ઞાન છે એ વિકલ્પને કરતું નથી. પણ વિકલ્પને કરતું નથી એવું કોણ અનુભવ કરે છે કે જે જ્ઞાનમાં પોતાના અસ્તિત્વને વેદે છે તે, અથવા પોતે પોતાને જ્ઞાનમયપણે વેદે છે, એને પોતાનું અસ્તિત્વ જ્ઞાનમણ પોતાની હૈયાતી જ્ઞાનમયપણે અનુભવી એવા ધર્મી જીવને એમ લેવું છે. રાગ વિકલ્પ છે એ હું કરું છું એમ અનુભવમાં આવતું નથી. જોડે થતો જણાય છે જ્ઞાનની બાજુનો એક ભાવ છે કે જે થાય છે જાય છે, થાય છે જાય છે, થાય છે. જેમ રસ્તાની એક બાજુ ફૂટપાથ ઉપર ઉભેલો માણસ ટ્રાફિકને જોવે છે કે બે બાજુથી વાહનો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એ જોનારને શું છે? જોનાર જો વાહનમાં તણાતો હોય તો કઈ બાજુ તણાય? બે બાજુથી આવે છે કે એ તો શક્ય છે? એ બનતું એમ વિકલ્પ છે તેને ધર્મી જીવ કરતો તો નથી, એ તો પ્રશ્ન જ નથી એમ કે એને એ કરે. પણ વિકલ્પ સંબંધી જે જ્ઞાન થયું તેનો કરતા વિકલ્પ નથી. ક્યાંથી બેનું કનેક્શન છૂટી ગયેલું છે એમ કે છે. કર્તા કર્મનો સંબંધ ક્યાંથી મૂળમાંથી કપાઈ ગયેલો છે કે જે વિકલ્પ સંબંધીનું જ્ઞાન થયું કે આવો વિકલ્પ થયો, એ વિકલ્પ પણ જ્ઞાનનું કરતા નથી. જ્ઞાનમાં એમ થયું ને આવો વિકલ્પ થયો, તો એવું જે જ્ઞાન થયું, આવો વિકલ્પ થયો એવું જે જ્ઞાન થયું, એ જ્ઞાન જ્ઞાન જ જ્ઞાનને કર્યું છે. વિકલ્પને એવું વિકલ્પે એવા જ્ઞાનને નથી કર્યું. ભલે તે જ્ઞાન વિકલ્પાકાર થયું હોય, જ્ઞેય અહીંયા વિકલ્પ છે અને જ્ઞાન જ્ઞેયમાં જ્ઞેયાકાર જ્ઞાનાકાર થાય છે. જ્ઞેયાકાર જેવો જ્ઞાનાકાર થાય છે, આ કેસરી રંગ છે તો કેસરી અહીંયા જ્ઞાનમાં જણાય છે. જ્ઞેયાકાર જેવો જ્ઞાનાકાર થાય છે. અક્ષર કાળા છે તો અહીંયા કાળું જણાય છે, કાગળ સફેદ છે તો અહીંયા સફેદ જણાય છે, તો પણ જ્ઞેય જ્ઞાનને કાંઈ કરતું નથી એમ લેવું છે. જ્ઞાન જ્ઞાનપણે રહે છે એમ જ્યાં જાણે ત્યાં તટસ્થપણું થયું. પણ જ્ઞાનમાં એવો ભ્રમભાવ થાય કે આ મેં કર્યું, આ આ ક્રિયા મેં કરી રાગની, ત્યાં જ્ઞાન તટસ્થ ન રહ્યું, ત્યાં જ્ઞાન રાગના પક્ષમાં આવી ગયું. જે રાગ થયો, જે રાગને એને જાણ્યો, એના પક્ષમાં જ્ઞાન ઢળી ગયું, ત્યાં જ્ઞાન તટસ્થ નથી. પક્ષાંતિક્રાંતનો જે વિષય આવે છે ને, એમાં એ જ લીધું છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને શુદ્ધનો પક્ષ છે એ પણ એને ત્યાં રોકે છે. શુદ્ધ નયનો પક્ષ એટલે શું કે શુદ્ધ નય સંબંધિત જે રાગ થાય છે કે હું આત્મા આવો, નિશ્ચય શુદ્ધાત્મા, હું જ્ઞાન સ્વરૂપ, હું આનંદ સ્વરૂપ, હું પરિપૂર્ણ, એવો જે રાગ, રાગ તે પક્ષ, એનો જે રાગ ઉત્પન્ન થયો તે પક્ષ થયો, એ પક્ષમાં છે ત્યાં સુધી જે નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં આવતો નથી. કેમ કે ત્યાં રાગને મેં કર્યો, આવો રાગ મેં કર્યો, હું આવો રાગ કરનારો છું, એ વાત ચાલુ રહી છે. રાગની સાથે એનું એકત્વ ચાલુ રહ્યું છે, રાગનું કર્તા કર્મ પણ ચાલુ રહ્યું છે. ત્યાં સુધી એને ભગવાનનો, ભગવાનના દર્શન થતા નથી. ભલે ત્યાં માળા જપે છે, જાપ જપે છે ભગવાનનો, પણ હજી રાગમાં હું પણ ઊભો છે, એકત્વ થાય છે. એટલે શું થાય છે કે એવા રાગાંશમાં પણ હું પણ ઊભો છે, ત્યાં સુધી ભગવાન એમ કહે છે કે તું વિરોધ પક્ષમાં ઊભો છે. ભલે તું નામ મારું લેશ એ ઠીક છે, પણ એથી સંબંધ નથી. મારે તો એક જ વાત છે કે તારો પક્ષ છૂટી જવો, રાગના પક્ષમાં છે. આમ વાત છે, એમ તટસ્થ છે એ પક્ષકાર નથી, પક્ષકાર છે તે તટસ્થ નથી. પણ વિકલ્પ સંબંધી જે જ્ઞાન થયું તેનો કરતા વિકલ્પ નથી. વિકલ્પાકાર, વિકલ્પ સંબંધી જ્ઞાન થયું એટલે વિકલ્પાકાર જ્ઞાન થયું, તે જ્ઞાનનો કરતા તે જ્ઞાન છે અને વિકલ્પ નથી. સદ્રશ ભાવે હોવા છતાં ખરેખર તે જ્ઞેય જ્ઞાનનું કરતા નથી. તો પછી જ્ઞાન જ્ઞેયને કરે છે, વિકલ્પને કરે છે, એ પ્રશ્ન રહેતો નથી. રાગ આવે છતાં રાગ છે માટે રાગ સંબંધીનું જ્ઞાનીને જ્ઞાન થાય છે તેમ નથી. રાગ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે રાગ છે માટે તે રાગ સંબંધીનું અહીંયા જ્ઞાન છે. ભલે રાગના જેવું જ્ઞાન છે કે આવો રાગ થયો એવું જ્ઞાન થયું, તો પણ રાગ છે તેથી તે જ્ઞાન છે એમ નથી. જ્ઞાનની હસ્તી બિલકુલ સ્વતંત્ર છે. જોડે જ્ઞેય રાગરૂપ હો, દ્વેષરૂપ હો, ક્રોધરૂપ હો, અન્ય પદાર્થ રૂપ હો, તો પણ તેને લઈને અહીંયા તેવું જ્ઞાન છે કે જ્ઞાન છે કે તેવું જ્ઞાન છે એવું નથી. જ્ઞાન છે એ પણ પોતાના સ્વતંત્રતાને લઈને એની હસ્તી છે, અને તેવા જ્ઞાકારે જ્ઞાન છે એમાં પણ તે જ્ઞાનની જ સ્વતંત્રતા છે, નહીં કે જ્ઞેયનો કોઈ એની અંદર કાર્યકાર કારણ છે. આમ કેવું નહીં, બિલકુલ સાંભળવાનો, સાંભળવા સંબંધિત જ્ઞાન થવામાં સાંભળવાનો જે રાગ થયો એ રાગની કોઈ મદદ નથી એમ કેમ કે જ્ઞાનમાં જાણવાની શક્તિ પોતાના કારણે છે, પોતાના ઉપાદાન શક્તિના કારણે એ જાણે છે. રાગ પહેલો થયો માટે જાણ્યું છે એમ હરગીજ ઠીક છે. અહીંયા આવવા આવવાનું થયું, સાંભળવાનો રાગ થયો, સાંભળ્યું, પણ એ વખતે જે જ્ઞાન કામ કરે છે એ વખતની પૂરી પોતાની સ્વતંત્ર શક્તિથી કામ કરે છે. પહેલાની આ બધી પર્યાયો થઈ માટે અહીંયા આ જ્ઞાન થયું, એને કારણે જ્ઞાન થયું, અથવા એને જ્ઞાન થવામાં મદદ કરી, એવું બિલકુલ જ્ઞાન પાંગળું નથી. એમ લઈએ તો પોતાની શક્તિનો અનાદર થાય છે, પોતાની જ્ઞાન શક્તિનો નિષેધ થાય છે, એ દોષ આવે છે. પોતાની સ્વતંત્રતા હણાય છે. કોણ પોતાની સ્વતંત્રતા હણાવવા માટે તૈયાર થાય એમ કે છે. હું તમને એમ કહું કે તમે મારી બરાબર, મારા જેટલા જ તમે, જેવડા જ તમે, જરાય તમે મારાથી નીચા નહીં. એક ફક્ત હું કહું એટલું તમારે કરવાનું. તો તમે એમ કહેશો કે ઓલી વાત તમે સાચી નથી કરી, ઓલી વાત જ ખોટી કરી છે. શું તમે મારા બરાબર એ વાત ખોટી કરી છે. જો તમે કહો એમ જ મારે કરવાનું હોય તો મારે તમારી બરાબરી રહી ક્યાં? તો તમે કહેનારા ને હું તમારો સાંભળનારો, એમ થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો. બિલકુલ એ વાત નથી. ખરેખર તો જ્ઞાન અગ્ર છે, રાગ અગ્ર નથી. સર્વ કાળે જ્ઞાન છે. જ્યારે અહીંયા આવવાનો રાગ થયો ત્યારે પણ જ્ઞાન હતું, જ્યારે સાંભળ્યું ત્યારે પણ જ્ઞાન હતું. જ્ઞાન કોઈ કાળે નથી એમ નથી. જ્ઞાન પહેલા છે ને પછી એમાં જ્ઞેય જણાય છે. એટલે પોતે પહેલા છે ને પછી જ્ઞેય એમાં પ્રતિબિંબિત થાય છે. છે બે સમકાળે, છતાં હયાતીપણે હસ્તીપણે અગ્ર રહેવાનો એનો સ્વભાવ છે. એક કાળે હોવા છતાં અગ્ર રહેવાનો એનો સ્વભાવ, મુખ્ય રહેવાનો એનો સ્વભાવ છે. એમ જે મુખ્ય રહેવાનો એનો સ્વભાવ છે એની મુખ્યતાને સ્વીકારે છે, તે જ્ઞાનની અધિકારીને સ્વીકારે છે, તે આત્માની અધિકારીને સ્વીકારે છે. જે જ્ઞાનની અને આત્માની અધિકારીને સ્વીકારે તે રાગમાં લપેટાય નહીં, જ્ઞેયમાં લપેટાય નહીં. આ એનું વિજ્ઞાન છે. જીતેન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. માણસ એમ કે છે કે આ દુનિયાની અંદર એક બહુ પ્રસિદ્ધ વાત છે સર્વ સંપ્રદાયોમાં કે ઇન્દ્રિયોને જીતવી બહુ મુશ્કેલ છે, ઇન્દ્રિયોને જીતવી એ બહુ મુશ્કેલ છે એમ પ્રસિદ્ધપણે લોકમાં કહેવાય છે. અહીંયા જૈન દર્શનમાં કહે છે કે જો આત્માની અધિકતા કરે, અને તે કઈ રીતે, કે જ્ઞાન સ્વભાવથી કરે. ત્યાં જ્ઞાન સ્વભાવ વાત લીધી છે. જ્ઞાન સ્વભાવ દ્વારા જો આત્માની મુખ્યતા થાય, અધિકાર થાય, તો સહજપણે ઇન્દ્રિયોનું જીતવું થાય છે, એમાં કોઈ મુશ્કેલ વાત નથી, એમાં કોઈ મુશ્કેલ વાત નથી. અને એ જૈન દર્શનના સંતોએ એ વાતને પ્રસિદ્ધ કરી છે. નગ્ન દિગંબર અવસ્થામાં રહીને, કોઈ પણ પ્રકારના આશરા વગર રહીને, મકાન કે કોઈ પણ પ્રકારના કપડાં આદિ આશરે નહીં રાખીને, એમણે પોતાના સ્વરૂપને જાહેર કર્યું છે કે જ્ઞાન સ્વભાવને મુખ્ય કરતા આ જગતના કોઈ ઉલ્કાપાત અમને વિચલિત કરી શકતા નથી. એક કીડી ફરતી હોય ત્યાં ધ્યાન ફરી જાય, કરડે ત્યારે તો ધ્યાન ફરે એમાં કઈ નવાઈ નથી. પણ ફરતી હોય ક્યાંક શરીરના કોઈ અંગ ઉપર, જરાક સળસળ સળવળાટ થાય ત્યાં ઉપયોગ ફરે છે. વિચાર કરો કે શ્રેણીક મહારાજાએ મરેલો સર્પ જે મુનિ ઉપર નાખ્યો, અને જંગલી કીડી, કીડા જેવી કીડી હોય, મોટા કીડા થાય લાલ, હજારો અસંખ્ય કીડા થઈને રોમે રોમે ચટકા ભરે, અને જે ધ્યાનમાં ડૂબકી મારે, ઉપયોગ ન ફરે, એ ઉપયોગની તાકાત કેટલી. એવી શક્તિનું અહીંયા ભાન કરાવવું છે. સ્વતંત્રતા બતાવીને સ્વતંત્રતાની કેળવણી કરાવી છે. પ્રતંત્ર થઈ ગયો છે એને સ્વતંત્રતાની કેળવણી કરાવી છે કે જો તારી શક્તિ. એનું જ્ઞાન થાય છે, પણ જ્ઞાન થતા જ જ્ઞાનમાં ડૂબવી મારે છે. જ્ઞેય બાજુ ઢળતા નથી, એનું જ્ઞાન જ્ઞેય બાજુ ઢળતું નથી. એના જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે આ જણાય છે, જ્ઞાનને ચટકો ભરી શકાતો નથી. બહુ વિષય સુંદર છે કે આ જ્ઞાનનો પિંડ છે આખો, એ પિંડને કોઈ ચટકો જ્ઞાનનો ભરી શકતો નથી. એવો મને અનુભવ થાય છે કે મને ચટકો ભરી શકાતો નથી. બાર ને બાર લૂંટે છે, અસંખ્ય કીડાઓ છે, ચટકા ભરે છે દેહને. એ સુગંધીનું જે વેદન છે એ જણાય છે, પણ વેદનની સત્તામાં જ્ઞાન નથી ને જ્ઞાનની સત્તામાં વેદન નથી. એનો અનુભવ થાય છે, જ્ઞાનનું જ વેદન થાય છે. ને એ વેદન એવું ઉગ્ર ને એકાકાર થાય છે કે ઓલું જણાવવું એકવાર ઉપયોગથી બંધ થઈ જાય છે, એવો ઉપયોગ લીન થાય છે એમાં. ત્યારે એ જ્ઞાન વેદનમાં વધારે એકાગ્ર થાય છે. જ્ઞાન વેદન તો થાય છે, પણ એમાં કોન્સન્ટ્રેશન ઊભું થાય છે ત્યારે ઉપયોગ છૂટી જાય છે. ઉપયોગ છૂટી જાય છે એટલે એને એ વખતે કાંઈ બીજું જણાતું નથી. એકાકાર જ્ઞાનનો આનંદનો ઉભરો છે, એ આનંદના ઉભરવામાં તરબોળ થઈ જાય છે. બસ પતી ગયું, એને બીજાને કાંઈ છે. વળી જ્યાં બહાર આવ્યા સાધક દશા છે ત્યાં જણાય છે, જણાય છે એટલે એમાં તો જ્ઞાન જણાય છે, એટલે વળી પાછો એનો ઉભરો ઉભો થાય છે. જેવા જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય, પુરુષાર્થ મંદ થતા વિકલ્પ આવે, અને વિકલ્પ આવે ત્યાં એને એ બધું સંયોગનું વિકલ્પનું જ્ઞાન થાય. એમાં મુખ્યપણે જ્ઞાનનો અનુભવ થતો હોવાથી વળી જ્ઞાનના કોન્સન્ટ્રેશનમાં આવી જાય છે, અને વળી પાછો ઉપયોગ એકાકાર થઈ જાય છે. આમ એની દશામાં વારંવાર મુનિ દશામાં શુદ્ધ ઉપયોગની અનુભૂતિ છે, એ થયા જ કરે છે, થયા જ કરે છે. કુદરતી એવી એક કેળવણી થઈ ગઈ છે દશાની, કે એના માટે એને વિકલ્પ કરવો પડતો નથી, પણ એ પ્રક્રિયા સહજ ભેજા કરે છે. એટલે એને કોઈ પણ ઉપસર્ગ પરિસર છે એમાં જરા પણ આ ઠીક નથી, એ પ્રકાર આવતો જ નથી. જણાય છે ખરું, પણ આ ઠીક નથી કે આ ઠીક છે એ પ્રકાર આવતો નથી. એટલી સ્થિતિ. એ નિશ્ચય, નિશ્ચય શું શબ્દ છે? નિશ્ચય વિશે સ્થિત, નિશ્ચય વિશે સ્થિત, નિશ્ચય એટલે નિશ્ચય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ વિશે સ્થિત, નિશ્ચય વિશે સ્થિત સાધુઓ. હા, એવી રીતે નિશ્ચય વિશે સ્થિત એટલે સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપ વિશે સ્થિત, સ્વભાવ વિશે સ્થિત. સ્થિત નામ ત્યાં શુદ્ધ ઉપયોગ થઈ ગયો. એને જીતેન્દ્રિય કહેવામાં આવે છે, એટલે કે ઇન્દ્રિયના વિષયો તરફ જેઓ નમતા નથી અને એ હાર ખાઈને નાશ પામે છે, હાર ખાઈ નાશ પામે, એટલે એને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. આ તો બહુ સુંદર વિષય છે. ત્યાંથી એ કેળવણી થઈ, એવી સાધુ દશાની સંત દશાની કેળવણી ક્યાંથી થઈ, આ સવાલ છે. કે એ કેળવણી રાગ સમ્યક દર્શન થયું ત્યારથી જે રાગ થતો હતો, એ રાગ પણ આ જ્ઞાનને કરતો નથી, જ્ઞાન સ્વયં થાય છે. એવા અનુભવમાં વધતા 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 એની દશા આવી છે એમ કેવું છે. એ અનુભવમાં વધતા વધતા એ મને દેખાવે છે, અસ્થિરતાને તોડતા ગયા, ઈષ્ટ અનિષ્ટપણું સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાને ચારિત્રમાં પૂરતું થાય છે. એ પણ એને જ્ઞાનમાં એનો નિષેધ આવે છે એટલે એ પણ ટળતું 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 એ મુનિદશાને પ્રાપ્ત કરે છે. ત્યારે એને કોઈ જ્ઞેય લાગતી નથી. જો એનું એકાગ્રપણું આવે છે, વારંવાર એકાગ્રપણું આવે છે, એકાગ્રપણું જો આગળ વધી ગયું એમાંથી ચ્યુતિ ન થઈ અંતર્મુખમાં કેવળ જ્ઞાન લઈ જાય, પરિપૂર્ણ દિશા થઈ જાય છે. અને જ્યાં કેવળ જ્ઞાન થયું દેહના પરમાણુ ફરી જાય છે. મુનિ હોય, મુનિ સ્નાન તો કરતા નથી, શરીર ઉપર પસીનો થાય છે, રજ લાગે છે, તો આખું લાંગ છે એનો ફેર પડે છે કે નહીં? કે હાથ પગ છે ત્યાં રજ લાગે છે, આપણે જોઈએ છીએ. ઢંકાયેલા અંગ છે એટલા મલિન થતા નથી, પણ છતાં પસીના આદિ મેલથી થાય છે. તો એવું મલિન શરીર થઈ ગયું હોય, ગંદુ શરીર દેખાતું હોય, એમ કે વર્ષોથી સ્નાન આદિ નથી કર્યા, વળી કોઈ આશરો નથી, કપડાં નથી, ત્યાં કેવળ જ્ઞાન થાય ત્યાં પરમાણુ પરમ અવતારિત થાય, તેજનો અંબાર જોઈ ગયો, દિવ્ય શરીર થઈ જાય છે, જાણે આત્મા પરમાણુમાં ઘૂસી ગયો. શુદ્ધાત્મા જ્યાં થયો, પરિપૂર્ણ શુદ્ધાત્મા થયો, જ્યાં પરમાણુમાં ઘૂસી ગયો આત્મા, બરોબર એવું થાય. ખલાસ થઈ જમીનથી ઊંચે 500 ધનુષ એની સ્થિતિ આકાશમાં થઈ જાય છે, પછી આકાશની સ્થિતિ થઈ જાય છે, નીચે એક કમળની રચના થઈ જાય છે, કમળથી પણ અધર્ષ એડ્યા વિના એમનું આસન હોય છે, ખડગાસને હોય, પદ્માસને હોય, જે કોઈ અવસ્થા ધ્યાનની હોય બેમાંથી. અને શરીર જુઓ તો જેમાં ટ્યુબલાઇટમાં કોઈ જગ્યાએ અંધારાનો કણ નથી દેખાતો, એમ તેજનો અંબાર આખું શરીર એકદમ તેજસ્વી પરમ પરમ અવતારિક થઈ જાય છે. આખું બધા પરમાણુ એક સમયમાં પલટો મારે છે. અહીંયા કેવળ જ્ઞાન થયું સમયમાં, એ જ સમયમાં બધા પરમાણુ પણ પલટો મારી જાય છે, અવસ્થાંતર થઈ જાય છે. એટલું તો અહીંયા ઉદગળમાં ફેરફાર પણ થઈ જાય છે. હે એ તો સિદ્ધ થાય ત્યારે. હરિયંતને તો છે ને, હરિયંત સદૈવ અવસ્થા છે. હરિયંત કેવળ જ્ઞાન થયું ત્યારે હરિયંત દશા થઈ ને, ત્યારે હજી મન વચન કાયાનો યોગ છે, ત્રિયોગ છે હજી, પણ એની સાથે એમને જોડાણ નથી કોઈ જાતનું. આ શરીર ફરી ગયું તો સારું, એ પ્રકાર ત્યાં હવે રહ્યો નથી. તેમ આ કેમ કે આ શરીર ગંદુ રહ્યું થયું તું તે સારું નહોતું, એ પ્રકાર નહોતો, તેથી એમ કેમ, કેમ કે સુગંધ અને દુર્ગંધ નું ઈષ્ટ અનિષ્ટપણું, પરમાણુની મલિનતા અને પવિત્રતા એનું ઈષ્ટ અનિષ્ટપણું એ નીચેથી ટાળ્યું છે, પહેલેથી ટાળ્યું છે. એવી વિતરાગ દશા વધીને પૂર્ણ કેવળ જ્ઞાન વિતરાગ દશા થઈ ગઈ. અને એનું મૂળ અહીં સમ્યક દર્શનથી ઊભું થાય છે, એની કેળવણી છે એ સમ્યક દર્શનથી ચાલુ થાય છે. રાગ આવે છતાં રાગ છે માટે રાગ સંબંધીનું જ્ઞાનીને જ્ઞાન થાય છે તેમ નથી. રાગ આવે છતાં રાગ છે, રાગની હયાતી છે માટે અહીંયા એ સંબંધીનો જ્ઞાનની હયાતી છે કે જ્ઞાનનું થવું છે. હયાતી એને લઈને નહીં ને થવું પણ એને લઈને નહીં એમ છે. એકદમ સ્વતંત્ર શક્તિ છે, સ્વતંત્ર અસ્તિત્વ છે, એનો એની સ્વતંત્રતાનો અનુભવ કરવા જતાં રાગાદીની સ્વતંત્રતા છૂટી જાય છે. આમ છે, આ નિરાલાલજીનો હાથ કપાયો ત્યારે એમના સંબંધીઓ બધા ખબર કાઢવા આવતા હતા. આ જે હાથ કપાણોને વેદના થઈ એને કોણ છોડાવે, એ વેદનાથી કોણ મુક્ત કરાવે? ઇન્જેક્શન કામ કરતા નહોતા, ડાક્ટર કામ કરતો નહોતો, નોટું અહીંયા નોટુંના પાટા બાંધીએ તો કઈ પીડા મટે નહીં, હીરા ઝવેરાત અહીંયા લટકાડી દઈએ તો કઈ એનો હરખ આવીને પીડા મટાડે નહીં. અને આ તમારા જેવા હજારો સંબંધીઓ સાતા પૂછે એટલે અહીંયા પીડા ઘટે એ નહીં. કોઈ બહારનું સાધન એની વેદના ઘટાડવા માટે બેકાર છે અત્યારે. તો આ તમારા બધા કરતા કિંમતી એવી જે એક ચીજ છે કે જે જ્ઞાન દ્વારા એ પીડાથી ભિન્ન અનુભવ થાય છે, શું એ જ્ઞાનની કિંમત કેટલી, એ સર્વોપરી ચીજ છે, એની કોઈ મૂલ્ય થઈ શકે એવું નથી. આ જગતમાં ચાર ગતિના જન્મ મરણના દુઃખ, અશાતાના દુઃખ અને અનેક પ્રકારની પ્રતિકૂળતાના ભયના દુઃખ જ્ઞાન સિવાય કોઈ રીતે મટે એનો એક જ ઉપાય છે કે જો એ શુદ્ધ જ્ઞાનને જાણે, અનુભવે ને એમાં સ્થિર રહે તો જ એને એની પોતાની સ્વતંત્રતાનો, સ્વતંત્ર શક્તિનો આનંદ સહિત અનુભવ થાય અને દુઃખની ગંધ રહે નહીં. અનુભવ થાય એમાં વિશેષતા છે કે પોતાની જ્ઞાન શક્તિનો, જ્ઞાન સ્વરૂપનો અનુભવ કરતા આનંદ સહિત અનુભવ થાય છે, એ વિશેષતા છે, એ એનું સ્વરૂપ છે. ત્યારે એને દુઃખ અને ભય કાંઈ રહેતા નથી. રાગને અને જ્ઞાનીના જ્ઞાનને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. રાગ છે એ જ્ઞેય છે અને જ્ઞાનીનું જ્ઞાન છે તે તેનું જ્ઞાયક છે, એટલો જ્ઞેય જ્ઞાયક માત્ર સંબંધ છે. છતાં રાગ છે તે જ્ઞાનનું કરતા નથી. રાગ હરગીજપણે જ્ઞાનને કરે છે એવું તો બિલકુલ નથી. આ રાગ થયો તેથી જ્ઞાન થયું, સાંભળવાની ઈચ્છારૂપ રાગ થયો તેથી જ્ઞાન થયું, બિલકુલ નથી. શબ્દ ઉત્પન્ન થયો માટે સંભળાયો, શબ્દ ઉત્પન્ન થયો તેથી શબ્દ સંબંધીનું જ્ઞાન થયું, હરગીજ નથી. જ્ઞાન જ્ઞાનને લઈને થઈ રહ્યું છે એમ કહે છે કે જરાક તપાસ. હું જ્ઞાન સ્વરૂપ છું એમ તને કહીએ છીએ અને તું જરા અંદર તારા જ્ઞાન સ્વરૂપને સંભાળ, તપાસ, તો તને અમારી વાતની પ્રતીતિ થશે, ખાતરી થશે કે ખરેખર આ જ્ઞાન સ્વયં પોતાની શક્તિથી થઈ જ રહ્યું છે. એના થવાપણાને રોકવા આ જગતમાં કોઈ સમર્થ નથી. જ્ઞાનની હૈયાતીને મિટાવવા કોઈ સમર્થ નથી. જ્ઞાનની જ્ઞાન પર્યાયપણે ઉત્પત્તિને મિટાવવા પણ, રોકવા આ જગતમાં કોઈ સમર્થ નથી. એવી જે જ્ઞાનનું અવ્યાબાધપણું છે, જેને કોઈ બાધા કરી શકે નહીં એવું જે અવ્યાબાધ એનું સ્વરૂપ છે, એ સ્વરૂપને તું અનુભવ તો તને કોઈ તકલીફ નથી, કોઈ દુઃખ નથી, કોઈ બાધા નથી, કોઈ ભય નથી, ક્યાંય કોઈ તને આંચ આવે એવું નથી. આ પરિસ્થિતિ છે અને એ જ જન્મ મરણથી અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટવાનો આ એક જ ઉપાય છે. છતાં રાગ છે તે જ્ઞાનનો કરતા નથી. રાગ છે એ જ્ઞાનને કરતો નથી. આમ અંદરમાં ભેદ જ્ઞાન છે. રાગ અને જ્ઞાન સંબંધીનું જે ભેદ જ્ઞાન છે એ ભેદ જ્ઞાન છે, એ મૂળ ચીજ છે. કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન કરનારી ચીજ છે, પૂર્ણ સ્વરૂપની લબ્ધિ ભેદ જ્ઞાન રૂપ મૂળમાં રહેલી છે. આ બહુ પાયાનો વિષય છે, સમીસારમાં આ વિષય જે લીધો છે, આ વિષયમાં ગુરુદેવ શ્રીએ અમૃતના સરોવર જોયા છે. ગુરુદેવ શ્રીને જ્યારે પ્રથમ સમીસાર હાથમાં આવ્યું ને આ વિષય જોયો કે અરે આ અંદરમાં રાગરૂપ વિકલ્પ એનાથી ભિન્ન જ્ઞાન છે, છૂટું જ્ઞાન છે, છૂટું જ્ઞાન છે, એ જેમ ઓલો ખજાનામાં ચરુનો કાંઠો દેખાય ખોદતા ખોદતા ને આખો ખજાનો દેખાણો, એમ એ ભેદ જ્ઞાનમાં અમૃતના સરોવર હિલોળા નાખતા જોયા એમને સમયસારમાં. પેલું સમયસાર આત્મા એવું છે ને એ વિષય, આ એમનો બહુ ચાર્મિંગ વિષય હતો. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર અને કર્તા કર્મ અધિકાર, એ બે અધિકાર ઉપરના પ્રવચનોમાં તો ગુરુદેવને જે રસ હતો એમનો, જ્યારથી એ સમયસાર પ્રત્યે આકર્ષણ થયું એનો મૂળ વિષય જ આ છે. ત્યાંથી લીધું છે, આમાં એક લીધું છે અનુભવ પ્રકાશમાં પણ. વિવેક, વિવેક નું સ્વરૂપ ભેદ જ્ઞાન છે ને એ વિવેક કરે છે, એટલે વિવેક નું, હવે વિવેક નું સ્વરૂપ એમ કરીને લે છે કે પરિણતિ શુદ્ધિ નું સ્વરૂપ આ પ્રમાણે છે. કે સ્વ પર ભેદ જ્ઞાન ના નિરંતર અભ્યાસ થી, થોડો પેરેગ્રાફ છે એમાં આત્મભાવના એમને લીધી છે, થોડી આત્મભાવના લીધી છે, કેમ કે ભેદ જ્ઞાન ભાવનાથી થાય છે, ભાવના સિવાય ભેદ જ્ઞાન થતું નથી, એટલે એ વાત જરાક એક આખો મોટો પેરેગ્રાફ છે, પણ મૂળ મુદ્દો લઈએ આપણે જે સ્પર્શે છે કે સ્વ પર ભેદ જ્ઞાન ના નિરંતર અભ્યાસથી શુદ્ધ ચૈતન્ય તત્વની લબ્ધિ થાય. આ શબ્દ અહીંયા વાત કરે છે, માણસ કહે છે ને એ તપશ્ચર્યા કરે તો લબ્ધિ થાય, લબ્ધિની પ્રાપ્તિ થાય, આ લોકો કરે છે ને ઉપવાસ કરે, અનેક પ્રકારની તપશ્ચર્યા કરે, લબ્ધિ થાય. અહીંયા લબ્ધિ શબ્દ લીધો છે કે સ્વ પર ભેદ જ્ઞાન ના નિરંતર અભ્યાસથી શુદ્ધ ચૈતન્ય તત્વની લબ્ધિ થાય, આખું ચૈતન્ય તત્વ પ્રાપ્ત થાય, કબજામાં આવે, આવડી મોટી લબ્ધિ થાય. કેવળ જ્ઞાનની લબ્ધિ કરતા અનંત ગુણ કેવળ જ્ઞાનથી જે છે એની લબ્ધિ થાય. આ ભેદ જ્ઞાન લબ્ધિનું સાધન છે, સામાન્ય વાત નથી. કોઈ એમ કહે આ ચક્રવર્તીનો ખજાનો છે ને એ અખૂટ છે, એમાંથી દાન દીધા જ કરે ચક્રવર્તી, અક્ષય પાત્ર જીવન છે, ખૂટે જ નહીં. ત્યાં એને કરવેરા નાખીને પાછો તિજોરી ભરવાનો પ્રસંગ નથી. રાજમાં જે કરવેરા નાખીને તિજોરી ભરે છે એ ચક્રવર્તીને નથી વાતો, શું પ્રજાને પીડીને પ્રજાને ત્યાંથી એને નથી લેવાની, એને પ્રજાને શાંતિ દેવા, સુખ શાંતિ દેવા માટે એની પાસે અક્ષય પાત્ર છે. એ દીધા જ કરે ને વાપરા જ કરે, ખૂટે નહીં, એવો એનો ખજાનો હોય છે. એવા ખજાનાની કોઈ ચાવી આપી દે કે આ તમારો કબજો, આ ચાવી તમારી, આ ચાવી પણ હીરામણી રત્ન જડિત એની જ બનેલી છે, કે આ ચાવી તમે સંભાળો, આ ભેદ જ્ઞાન ઈ ચાવી છે. બહુ સારી ચર્ચા ચાલે છે, ગયા હતા સાંભળ એ ચર્ચા ચાલી હતી. ભેદ જ્ઞાન થી જ આગળ વધવાનું છે અને ભેદ જ્ઞાન જ કામ કરે છે. એ તો ગમે તે વાત આવે તો એ વિષય તો આવ્યા વિના રહેતો જ નથી. ભેદ જ્ઞાનની વાત સારી ચાલી, કેમ કે અંદરમાં છતાં રાગની સ્પૃહા છૂટે છે, એને રાગના વિષયની સ્પૃહા છોડવું સહજ છે. માણસ શું કે છે કે ભાઈ પરચિત છે, એ પરચિતનું આકર્ષણ એવું છે કે આકર્ષણ ન હોવું જોઈએ એવો વિચાર કામ નથી લાગતો, આકર્ષણ થઈ આવે છે. હવે પરથી ત્યાંથી છૂટવા માટે અહીંયા શું એક સરસ એનો પ્રોસેસ છે કે પહેલેથી કાપે છે કે આકર્ષણ થનાર જે રાગ છે એ રાગનું જ અહીંયા ડિસ્કનેક્શન કરવું છે, રાગનો સંબંધ તોડાવવો છે ભેદ જ્ઞાનથી, જ્ઞાન ને રાગના છૂટાપણાથી. રાગનો વિષય તો કાંઈ પછી નહીવત છે, એ દૂર રહી જાય છે, દૂરથી જ છૂટે છે. જેમ કોઈ એમ કહે, કોઈ બ્રાહ્મણ છે એમ કહે કે મારા રસોઈ ઘરમાં અબ્રાહ્મણને હું નહીં આવવા દઉં, તો પછી ઢેઢ ચમારને આવવાનો ક્યાં પ્રશ્ન છે? કે વાણિયા હોય, ખત્રી હોય, એને પણ મારા રસોડામાં હું પગ ન મૂકવા દઉં, આ તો મારું શુદ્ધ રસોડું છે, શુદ્ધ આહાર લઉં છું હું, એમાં બ્રાહ્મણ સિવાય કોઈનો પગ ન જોઈએ. તો પછી વાણિયાને ન આવવા દે તો પછી ઢેઢ ચમારને આવવાનો ક્યાં પ્રશ્ન છે? એમ જ્ઞાન એમ કે છે કે હું રાગ સાથે સંબંધ ન કરું તો રાગના વિષય સાથે જ્ઞાનને સંબંધ કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? આ એક ભેદ જ્ઞાન કરે એને જીતેન્દ્રિયપણું આવવું કેટલું સહજ છે અને કેટલું સહેલું છે. લોકો એમ કે છે કે અઘરું છે, કઠણ છે, કે છે કે સહેલું છે. અને એની આવડત, એની કેળવણી આ જૈન દર્શનના વિજ્ઞાનમાં રહેલી છે. વૈજ્ઞાનિક પદ્ધતિ છે આ મૂળની. એ બહુ સરસ શબ્દ વાપર્યો છે. ભેદ વિજ્ઞાન ઉપર ઘણી વાત લીધી છે આ જગ્યાએ, પણ શુદ્ધ ચૈતન્યની લબ્ધિ થાય છે એમ લઈ લીધું છે. ભેદ જ્ઞાનના નિરંતર અભ્યાસથી અંદરમાં જો પ્રયોગ કરવામાં આવે તો એની ચૈતન્યની લબ્ધિ થાય છે, તેનાથી રાગ દ્વેષ મોહ મટે, કર્મનો સંવર થાય, કર્મ મટવાથી નિજ જ્ઞાનથી નિર્જરા થાય, ત્યારે સકળ કર્મ ક્ષયરૂપ નિજ પરિણામ થતાં ભાવ મોક્ષ થાય, ભાવ મોક્ષ થાય ત્યારે દ્રવ્ય મોક્ષ થાય, થાય ને થાય જ. માટે ભેદ જ્ઞાનના અભ્યાસથી પરમપદ સિદ્ધ થાય છે, તે ભેદ જ્ઞાન પ્રગટ કરવાનો વિચાર કહેવામાં આવે છે એમ કરીને વળી પાછો વિષય ઉપાડે છે. બહુ સારી શૈલી, એક ને એક વાત કરે ને વળી એક એમ થાય એમ કરીને ઉપાડે છે પાછો. બહુ સારો વિષય આ તો. અનુભવ પ્રકાશ તો એવો નાનો પણ રસિક ગ્રંથ છે અનુભવનો, કે સેંકડો વાર વાંચો નહીં તમે. પાનું આ પ્રતમા છે 82-83. હું તો ઘરે જે પ્રત વાંચું છું એમાં તો 76-77-78 પાના ઉપર આ વિષય હતો. અધિકારનો ખ્યાલ તો એટલે તરત મળી ગયો. આ છે સમાધિ અધિકાર, નિર્વિકલ્પ સમાધિ છે એનું વર્ણન કરવામાં આવે છે એમ કરીને આ અધિકાર લીધો છે. એમાં ભેદ જ્ઞાનનું પ્રકરણ લીધું છે. સમાધિ વર્ણન, હવે કાંઈક સમાધિ વર્ણન કરવામાં આવે છે એ અધિકારનું નામ છે. શું કહે છે કે જ્ઞાન ભાવ કેમ ભેદ જ્ઞાન કરવું, પ્રયોગ કેમ કરવો ભેદ જ્ઞાનનો, એનો ચિતાર છે આની અંદર. કે જ્ઞાન ભાવ જાણવારૂપ ઉપયોગ, જ્ઞાન ભાવ એટલે જાણવારૂપ ઉપયોગ. વિભાવ ભાવને પોતાના જાણી રહ્યો છે અત્યારે, શું જાણવારૂપ ઉપયોગ છે, તે રાગ હું કરું છું, રાગ મને થાય છે, રાગ મારામાં છે એમ જાણી રહ્યો છે, તે વિભાવને જાણવાની શક્તિને આત્મા પોતાની જાણે. શું કહું, શક્તિને જાણે. અહીંયા જે ગુરુદેવને પોઈન્ટ લેવો છે એ જ લેવો છે કે રાગ સંબંધીનું જ્ઞાન રાગથી નથી, જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયથી નથી, તારી શક્તિથી તારું જ્ઞાન છે. એ શક્તિને પકડવી જોઈએ. વિભાવને જાણવાની પણ જે શક્તિ છે, જાણવાની જે શક્તિ છે એને પોતાની શક્તિ જાણે, અને પોતાની શક્તિ જાણીને જાણરૂપ એટલે માત્ર જ્ઞાનરૂપ છું એમ પરિણમન કરે. જે જ્ઞાન પરિણમી રહ્યું છે એમાં એમ પરિણમન કરે કે હું તો જાણવાની શક્તિ વાળો હોવાથી જાણું છું, માત્ર જાણું છું એમ જ્ઞાનરૂપ પરિણમન કરે. રાગતે હું એમ રાગરૂપ પરિણમન ન કરે એમ કહેવું છે, જાણરૂપ પરિણમન કરે. જ્ઞાનરૂપ પરિણમન કરે એટલે કે ત્યારે જ્ઞાન રસ પીએ આમ લીધું, આ એની રસિકતા છે, લખનારની આ રસિકતા છે. જ્ઞાન રસ પીએ છે, અહીંયા એને જ્ઞાનનો રસ ઉત્પન્ન થાય છે. જ્ઞાન રસ પીએ વિભાવોને ન્યારા ન્યારા જાણે, આ ભેદ જ્ઞાન છે. વિભાવોને ન્યારા ન્યારા જાણે, વિભાવરૂપ કર્મધારા, જ્ઞાન પરિણામરૂપ સુધાધારા, અમૃતધારા, ચૈતન્ય ધારા છે, અમૃતધારા લખવાની બહુ સુંદર પદ્ધતિ છે. વિભાવરૂપ કર્મધારા, જ્ઞાન પરિણામરૂપ સુધાધારા, બંને ધારાને ન્યારી ન્યારી જાણે. પરિણામ ધારા છે એ જ્ઞાન ધારામાં જ્ઞાનનો પ્રવાહ ચાલે છે, કર્મધાર વિભાવ ધારામાં કર્મનો પ્રવાહ ચાલે છે. જ્ઞાન ધારામાં અમૃત રસ ભર્યો છે, વિભાવ ધારામાં કષાયની કડવાશ ભરી છે. બે સ્વાદ તો જુદા જુદા છે કે ભિન્ન ભિન્ન છે. ન્યારી ન્યારી જાણે, પૂદગળ અંશ આઠ કર્મ ને શરીર ભિન્ન છે, જડ છે, ચેતન છે તે ઉપયોગમય છે એમ એનામાં વિવેક કરે, વિવેચન કરે, જુદાપણું કરે, જુદો પ્રતીતિ ભાવ કરે કે શરીર પ્રત્યક્ષ જડરૂપ રહે છે, સદાય ક્યારે તેમાં ચેતનાનો પ્રવેશ ન થાય, ચેતના જડ ન થાય એ પ્રત્યક્ષ સર્વ ગ્રંથો કહે છે, સર્વજન કહે છે, જીનવાણી વિશેષ કરીને કહે છે. એટલી વાત લીધી પછી લક્ષ લક્ષણનો પણ વિષય આગળ દીધો છે. ફરીને પાછો એ કેવી રીતે જ્ઞાનનો અભ્યાસ કરવો એ સારો છે. કહે છે કે ભલે નિર્ણાયક સંબંધ છે એમ કહેવામાં આવે તો પણ રાગ છે તે જ્ઞાનનો કરતા નથી. સંબંધ હોવા છતાં રાગ છે તે જ્ઞાનનો કરતા નથી. રાગ છે એ રાગમાં પરિણમે છે, જ્ઞાન છે તે જ્ઞાનમાં પરિણમે છે, જ્ઞાનની શક્તિ જ્ઞાનને લઈને પરિણમવાની છે, જાણવું જ્ઞાન શક્તિને લઈને છે, રાગને લઈને કે અગ્નિને લઈને બિલકુલ નથી. એમ માત્ર વિચારમાં સમજવું નથી, એમ પોતાના જ્ઞાનને પકડીને સમજવું છે. આ સમજવાનો પ્રકાર કેમ હોવો જોઈએ કે પોતાના ચાલતા જ્ઞાનના અનુભવને પકડીને સમજવું જોઈએ, માત્ર વિચારથી ને સાંભળીને સમજવું જોઈએ એ પ્રકાર હોવો જોઈએ નહીં. તો એને એનો પ્રયોગાત્મક અભ્યાસ કહેવામાં આવે છે. નહીતર શું થાય છે કે વિચાર કરે અને એને ઠીક લાગે, બીજો વિપર્યાસ ન હોય સમજણનો, તો સમજણનો વિપર્યાસ હોય તો એને એમ થાય કે આમ બરાબર નથી લાગતું, હજી કાંઈ વાત બેસતી નથી એમ થાય એને. પણ એટલો વિપર્યાસ ન હોય તો ઠીક છે એમ લાગે. પણ એ ઠીક છે એનું એનું કોઈ બહુ મૂલ્યાંકન કે બહુ એનો એ મહત્વ આપી દેવા જેવું નથી કે ચાલો બેઠું તો ખરું, પહેલાં નહોતું બેસતું એમ નહીં. એ તો એ ઠીક છે, પાછું અઠીક થતા વાર નહીં લાગે. જો એ ઠીક લાગ્યું છે એ ઠીકને અંતર મેળવણીમાં એના અનુભવ અભ્યાસમાં ઉતારવામાં નહીં આવે અને પરિણમનનો પ્રયોગ સુધી પહોંચવામાં નહીં આવે તો એ ઠીક લાગ્યું છે, અઠીક થઈ જશે ગમે ત્યારે, પાછું ફરી જશે. કેમ કે એના મૂળ ઊંડા નથી. એવા વિકલ્પના એકત્વમાં રહીને, વિકલ્પના જોડાણમાં રહીને, રાગના પક્ષમાં રહીને હજી આત્માની વાત સાચી છે ને સારી છે એમ કહે છે, ત્યાં સુધી એને હજી પક્ષાંતર કર્યું નથી. વાત એમ કે વાત તમારી સાચી, પણ હજી પક્ષમાં ઉભો છે, એકત્વમાં ઉભો છે રાગના, એટલે એને ઠીક પણ જે ઉપર ઉપરથી કર્યું છે ફરતા વાર નહીં લાગે. કેમ કે એને હજી પક્ષ ફેરવો નથી. એમ છે એટલે એને એ ઠીક લાગ્યું છે, એ ઠીક લાગવામાં સંતોષ માનવાને બદલે ત્યાં એને એક નવો અસંતોષ ઉભો થાય, અસંતોષ ઉભો થાય કે આ ઠીક માન્યું તો પછી એ જેવું માન્યું એવો અનુભવ કેમ નથી, હવે હું બાકી રહ્યું, હવે હું અંદર મળે છે તને, એ જો શોધે તો એને ખ્યાલ આવે કે માન્યું છે ઠીક, પણ રાગ થતાં જ એકતા થઈ જાય છે. આ તો હજી વિચારમાં આવ્યું છે, પણ રાગ થતાં જ એકતા થઈ જાય છે, રાગ થતાં જ એકતા થઈ જાય છે. આ ઠીક માન્યું છે, એ ઠીક ક્યાં રહ્યું આમાં? પરિણમનમાં તો ઠીક રહ્યું નહીં. માણસ નથી કહેતા કે તમે વાત અમારી સાચી કહો છો, પણ જ્યાં બરાબર પ્રસંગ આવે છે ત્યારે ત્યાં જઈને ઉભા રહી જાઓ છો, તો આ તમે અમારી વાત સાચી ક્યાં રાખી? આમ બને છે કે નહીં? એમ પરિણમન છે એ પ્રસંગ છે, અને પ્રસંગે તો ત્યાં ઉભો રહીએ છીએ રાગના પડખે, અને વાત આવે છે તો કહે છે કે ના ના બરાબર, રાગ જુદું ને જ્ઞાન જુદું, જ્ઞાન જુદું ને રાગ જુદો, વાત ઠીક છે, અમને બેસે છે, તને બેઠી નથી ભાઈ, બેસવાને વાર છે. ચિતરાઈ જાય છે ની એટલી વાતમાં, અંદરમાં પ્રયોગના પરિણમનમાં ઉતરવું પડશે, એને પ્રત્યક્ષ અનુભવથી ભિન્ન કરવાના રહેશે, અને ત્યારે તે વાત સાચી છે. ત્યાં સુધી એ વાત ખરેખર સાચી છે એમ રહેતું નથી. જ્ઞેય છે એમ ક્યાં નક્કી થયું? પણ જ્ઞેય છે એમ કો ફલાણું જ્ઞેય છે નક્કી ક્યાં થયું? જ્ઞાનમાં નક્કી થયું. જ્ઞાન છે એ જ્ઞાન છે એમ સ્વતંત્ર જોવે ત્યારે જ્ઞેયથી એ ભિન્ન જણાય છે. એકલા જ્ઞાનને જોવે, શુદ્ધ જ્ઞાનને જોવે, શક્તિરૂપ જ્ઞાનને જોવે તો જ્ઞાન ભિન્ન જણાય છે. જ્ઞાન ભિન્ન છે અને રાગ ભિન્ન છે. એક એટલા વચન ઉપર સુગાનીજી જેવાએ 24 કલાકમાં સ્વાનુભૂતિ પેદા કરી છે. 24 કલાકમાં ગુરુદેવના મુમુક્ષુ સમાજમાં એક આ અદ્વિતીય ઇતિહાસ છે કે જેણે ગુરુદેવને સાંભળતા 24 કલાકમાં સ્વાનુભવ કર્યો હોય તો એમને એક અસાધારણ બળ પ્રગટ કર્યું હતું. એ વાત પરમાર્થની કાને જ પડી, પહેલી વહેલી કાને પડી પ્રત્યક્ષ જ્ઞાનીથી. અને 24 કલાકમાં દિગંબર હતા ને દિગંબરના શાસ્ત્રો બહુ વાંચી ચૂક્યા હતા. સમય સારા દી દિગંબરના શાસ્ત્રો વાંચવાની ધૂન જ્યારે એમને લાગી ત્યારે દુકાને શાસ્ત્ર લઈને બેહે. અજમેરમાં એમને દુકાન હતી, તો એ શાસ્ત્ર લઈને દુકાને બેઠા હોય, વાંચ્યા જ કરતા હોય, બારે મૂંઢા જેવું રાખે ત્યાં બેહે, ઓટલે ઘરાગ આવે એ અંદર જાય ને માણસ પતાવે ઘરાગને. આમ પહેલેથી થોડો ધૂની સ્વભાવ ખરો, જે કામ પાછળ એની ધૂન હોય એ એમાં ને એમાં જ હાલે, પછી ધૂનમાં જ ચાલે. ઘરાગ આવે ને એ માણસ પતાવે, એમાં દુકાન નબળી પડી, પછી કલકત્તા ગયા છે. પણ એમાં કાંઈ ન સમજાણું, દિગંબર સાહિત્યમાંથી ગયા કાંઈ સમજાણું નહીં. પ્રત્યક્ષ જ્ઞાનીનો એક અવાજ પડ્યો, ટોન આવ્યો અંદરનો, ચૈતન્યનો રણકાર આવ્યો વાણીનો, પ્રત્યક્ષ કે જ્ઞાન અને રાગ જુદા છે. 24 કલાકમાં અનુભવ લીધો. ઇતિહાસની અંદર અનોખો દાખલો છે આ. એવો રણકાર હતો એ કાલે બેસે ઘણી વાણીની વાત કરતા હતા, કેવી વાણી હતી, કેવી વાણી હતી.
ભગવાન નો જય, પરમ કૃપાળુ શ્રી કાંતિ દેવ.